એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા યુગ પુરુષની વાત કરવાના છીએ જેમણે બસ એક વિચારથી કહી શકાય કે બ્રહ્માંડ તરફ જોવાની આપણી આખી નજર જ બદલી નાખી. એક એવી સમજ જે સદીઓથી લગભગ 1300 વર્ષથી ચાલી આવતી હતી તેને પડકારી. નિકોલસ કોપરનિકસ.
બિલકુલ, કોપરનિકસનું નામ આવે એટલે મોટાભાગે આપણને ખગોળશાસ્ત્ર જ યાદ આવે, ખરું ને?
હા, સૂર્ય અને પૃથ્વીની પેલી વાત.
બરાબર, પણ એમની ઓળખ એનાથી ઘણી વિશાળ હતી. એ માત્ર ખગોળશાસ્ત્રી નહોતા, ગણિતશાસ્ત્રી, ડોક્ટર, રાજદ્વારી, અરે અર્થશાસ્ત્રી પણ હતા.
સાચી વાત, એટલે એમને રેનેસન્સ મેન કહેવાય છે ને?
બહુમુખી પ્રતિભા.
પણ આપણો મુખ્ય ફોકસ તો એમના એ ક્રાંતિકારી વિચાર પર રહેશે જેણે પૃથ્વીને મતલબ બ્રહ્માંડના કેન્દ્રમાંથી હટાવી દીધી.
અને એ નાની વાત નહોતી. વિચાર કરો, જે સત્ય તરીકે સ્વીકારાઈ ગયું હોય એને ખોટું કહેવાની હિંમત.
એ જ તો, કેવી રીતે કર્યું એમણે? આ ક્યાંથી આવી આ હિંમત, આ વિચાર? ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ, અને એ સમજવા માટે પહેલા એ સમયને જોવો પડે જેમાં કોપરનિકસ જીવ્યા, એટલે કે 1473 થી 1543. યુરોપ માટે એ જબરદસ્ત ફેરફારોનો સમય હતો.
પુનરુજ્જીવનકાળ, બરાબર?
હા, એક તરફ રેનેસા એટલે કે કળા, સાહિત્ય, વિજ્ઞાનમાં નવું જોમ આવી રહ્યું હતું. જૂના ગ્રીક અને રોમન ગ્રંથો ફરી વંચાઈ રહ્યા હતા, તેના પર વિચાર થઈ રહ્યો હતો.
એટલે લોકો જૂની વાતોને બસ માની નહોતા લેતા, પણ સવાલ પૂછી રહ્યા હતા.
બરાબર. આની સાથે જ હ્યુમનિઝમ એટલે કે માનવતાવાદનો ઉદય, જેમાં ધર્મ કરતા માનવ બુદ્ધિ અને અનુભવ પર ભાર મુકાયો, અને ધર્મ સુધારણા રેફોર્મેશન પણ ચાલી રહ્યું હતું
જેણે ચર્ચની સત્તાને પડકારી.
હા, અને આ બધા વચ્ચે છાપકામની શોધ. એણે તો જ્ઞાન ફેલાવવાની ઝડપ જ બદલી નાખી, અને કોલંબસ જેવા લોકો દુનિયાના નકશા બદલી રહ્યા હતા.
મતલબ એક એવો માહોલ હતો જ્યાં નવા વિચારો માટે, સ્થાપિત માન્યતાઓને પડકારવા માટે જગ્યા બની રહી હતી.
ચોક્કસ, અને આ જ માહોલમાં ખગોળશાસ્ત્રની સૌથી મોટી સ્થાપિત માન્યતા, ટોલેમીનો પૃથ્વી કેન્દ્રિત સિદ્ધાંત, એ પણ શંકાના ઘેરામાં આવી રહ્યો હતો.
જે લગભગ 1300 વર્ષથી ચાલતો હતો, એમાં શું તકલીફ હતી? લોકો એને કેમ પડકારવા લાગ્યા?
મુખ્ય બે કારણો હતા. એક તો એની ગાણિતિક જટિલતા. જેમ જેમ વધુ સચોટ અવલોકનો થતા ગયા, એમ ગ્રહોની ગતિ સમજાવવા ટોલેમીની સિસ્ટમમાં બહુ બધા ઉપવૃત્તો, ઈપી સાયકલ્સ ઉમેરવા પડ્યા.
ઉપવૃત્ત એટલે?
એટલે ગ્રહની મુખ્ય ગોળ કક્ષા પર ફરતું બીજું નાનું વર્તુળ, જાણે ચક્કર પર ચક્કર. ગણતરીઓ ભયંકર જટિલ બની ગઈ. અને બીજું કારણ?
બીજું કારણ અમુક ઘટનાઓ, ખાસ કરીને ગ્રહોની વક્રી ગતિ, એટલે કે આકાશમાં ક્યારેક ગ્રહો આગળ જવાને બદલે પાછળ જતા હોય એવું લાગે.
હા, એવું દેખાય છે ક્યારેક.
એને સમજાવવા માટે ટોલેમીનું મોડલ બહુ જ અટપટું, મતલબ કૃત્રિમ જેવું લાગતું હતું. ઘણાને થતું કે બ્રહ્માંડની રચના આટલી બધી અવ્યવસ્થિત કે જટિલ ન હોવી જોઈએ, સમજાયું. એટલે એક સરળ, વધુ સુમેળભર્યા મોડલની જરૂરિયાત ઊભી થઈ રહી હતી. અને આ જ સમયે કોપરનિકસનું ઘડતર થયું. એમના શરૂઆતના જીવન વિશે કંઈ કહો ને.
કોપરનિકસનો જન્મ 1473માં પોલેન્ડના ટોરુન શહેરમાં થયો હતો. પિતા તાંબાના વ્યાપારી હતા, શ્રીમંત કુટુંબ હતું, પણ નાની ઉંમરે 10 વર્ષે જ પિતા ગુજરી ગયા.
ઓ, તો પછી?
તો એમના મામા લુકાસ વોટસન રોડ, જે પાછળથી વોર્મિયાના બિશપ બન્યા, એમણે એમના ઉછેર અને ભણતરની જવાબદારી લીધી અને ખૂબ સારી રીતે નિભાવી.
એટલે સારું શિક્ષણ મળ્યું એમને.
હા, શ્રેષ્ઠ શિક્ષણ. પહેલા ક્રેકો યુનિવર્સિટી ગયા, જ્યાં ગણિત અને ખગોળશાસ્ત્ર ભણ્યા. ટોલેમીના મોડેલનો ઊંડો અભ્યાસ ત્યાં કર્યો, પણ પછી લગભગ 10 વર્ષ ઇટાલીમાં ગાળ્યા.
ઇટાલી, એ તો પુનરુજ્જીવનનું કેન્દ્ર હતું.
બરાબર, અને એ અનુભવ એમના માટે બહુ જ મહત્વનો સાબિત થયો. બોલોગનામાં એ કેનન લો એટલે ચર્ચના કાયદા ભણ્યા, પણ ત્યાં ડોમિનિકો મારિયા નોવારા નામના એક ખગોળશાસ્ત્રીને મળ્યા.
એમણે શું પ્રભાવ પાડ્યો?
નોવારા પોતે ટોલેમીના સિદ્ધાંત પર શંકા કરતા હતા. એમણે કોપરનિકસને પ્રોત્સાહન આપ્યું કે ખાલી પુસ્તકો વાંચવા કરતાં જાતે અવલોકન કરવું અને સવાલ પૂછવા જરૂરી છે.
એટલે અવલોકનનું મહત્વ સમજાયું.
હા, પછી પાડુઆમાં મેડિસિન ભણ્યા, ફેરારાથી કેનન લોમાં ડોક્ટરેટ લીધી અને અગત્યનું ગ્રીક ભાષા શીખ્યા,
જેથી મૂળ ગ્રંથો વાંચી શકાય.
ટોલેમી જેવા વિચારકોને મૂળમાં સમજી શકે એટલે આ બહોળું શિક્ષણ, ઇટાલીનું વાતાવરણ, નોવારા જેવા લોકોનો સંગ, આ બધાએ એમના ક્રાંતિકારી વિચાર માટે જમીન તૈયાર કરી.
તો આવીએ એ મુખ્ય વિચાર પર. શું હતો એ વિચાર જેણે બધું બદલી નાખ્યું?
એ હતો સૂર્યકેન્દ્રી સિદ્ધાંત, હેલિયોસેન્ટ્રિક મોડલ. કોપરનિકસે કહ્યું, જુઓ, બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી નથી, કેન્દ્રમાં તો સૂર્ય છે.
સૂર્ય સ્થિર છે.
હા, એમના મોડલ મુજબ સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સહિત બધા ગ્રહો એની આસપાસ ફરે છે. એટલું જ નહીં, પૃથ્વી પોતે પણ પોતાની ધરી પર ફરે છે,
જેનાથી દિવસ રાત થાય છે.
બરાબર. આ ખરેખર પાયાનો ફેરફાર હતો, 1300 વર્ષની માન્યતાથી એકદમ ઉલટો.
પર આ કહેવા પાછળ એમની દલીલ શું હતી? શા માટે સૂર્ય કેન્દ્રમાં?
એમના મુખ્ય ત્રણ તર્ક હતા. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, સરળતા અને સુમેળ. એમણે ગણતરી કરીને બતાવ્યું કે જો સૂર્યને કેન્દ્રમાં મૂકીએ તો પેલા જટિલ ઉપવૃત્તોની જરૂર બહુ ઓછી થઈ જાય છે.
ઓ, પેલી વક્રી ગતિનું શું?
એ તો એકદમ સરળ રીતે સમજાવી શકાય છે. જો પૃથ્વી પણ સૂર્યની આસપાસ ફરતી હોય અને બીજા ગ્રહો પણ ફરતા હોય, તો ક્યારેક પૃથ્વી કોઈ ગ્રહથી આગળ નીકળી જાય ત્યારે આપણને એ ગ્રહ પાછળ જતો હોય એવું લાગે.
જેમ બે ટ્રેન અલગ અલગ સ્પીડ પર જતી હોય ત્યારે થાય એવું?
બરાબર એવું જ. કોપરનિકસને લાગ્યું કે આ મોડેલ વધુ તાર્કિક, વધુ સુમેળભર્યું, ગાણિતિક રીતે વધુ સુંદર છે. એમની માન્યતા હતી કે ઈશ્વરની રચના આટલી જટિલ અને અવ્યવસ્થિત ન હોઈ શકે.
એટલે એમાં એક પ્રકારની દાર્શનિક સુંદરતા પણ હતી એમના માટે.
ચોક્કસ. બીજો મુદ્દો હતો ગાણિતિક ચોકસાઈ. એમણે ખાલી વાત નથી કરી પણ વર્ષો સુધી ગણતરીઓ કરીને, ભૂમિતિનો ઉપયોગ કરીને પોતાના મોડેલને ટેકો આપવાનો પ્રયાસ કર્યો. એમના માટે ગણિત સત્ય શોધવાનું સાધન હતું.
અને ત્રીજો મુદ્દો,
ગતિની સાપેક્ષતા, રિલેટિવિટી ઓફ મોશન. આપણે આકાશમાં જે જોઈએ છીએ એ ફક્ત અવકાશી પદાર્થોની ગતિ નથી પણ આપણી પોતાની, એટલે કે પૃથ્વીની ગતિનું પણ પરિણામ છે. આ વિચાર એ સમયે પશ્ચિમી જગતમાં નવો હતો.
આ બધું સમજાય એવું છે, પણ આની સૌથી મોટી અસર શું થઈ હશે સમાજ પર, વિચારધારા પર?
સૌથી મોટી અસર થઈ બ્રહ્માંડમાં માનવના સ્થાન વિશેની ધારણા પર. જો પૃથ્વી કેન્દ્ર નથી, ખાલી એક ગ્રહ છે જે સૂર્યની આસપાસ ફરે છે, તો પછી મનુષ્ય કેવી રીતે સૃષ્ટિનું કેન્દ્ર હોઈ શકે?
આ માનવ કેન્દ્રિત વિચાર પર મોટો પ્રહાર હતો.
બરાબર. અને એટલે જ આ વિચાર આટલો ક્રાંતિકારી અને સાથે સાથે વિવાદાસ્પદ પણ બન્યો. એણે લોકોની સદીઓ જૂની સુરક્ષાની ભાવનાને હચમચારી દીધી.
આટલા મોટા સંવેદનશીલ વિચારને લોકો સમક્ષ લાવવા એમણે શું કર્યું? ક્યાં પુસ્તકો લખ્યા?
મુખ્યત્વે બે લખાણો ગણાવી શકાય. પહેલું હતું કોમેન્ટારિયોલ્સ, લગભગ 1514માં લખેલું. એ નાનકડું હાથથી લખેલું લખાણ હતું, પ્રકાશિત નહોતું કર્યું.
તો પછી
એમણે પોતાના અમુક નજીકના મિત્રો વિદ્વાનોમાં ફેરવ્યું હતું, જાણે પોતાના વિચારનું પાણી માપી રહ્યા હોય. એમાં ગણિતની ઝીણી વિગતો નથી પણ મુખ્ય 7 ધારણાઓ હતી એમના સિદ્ધાંતની.
અને બીજું, પેલું પ્રખ્યાત પુસ્તક.
હા, એમનું જીવનકાર્ય, ડી રિવોલ્યુશનિબુસ ઓર્બિયમ કોલેસ્ટિયમ, એટલે કે આકાશીય ગોળાઓના પરિભ્રમણ પર. આના પર એમણે લગભગ 30 વર્ષ કામ કર્યું હતું.
30 વર્ષ? પણ પ્રકાશિત કરતા કેમ અચકાતા હતા?
એ જ કારણ, વિરોધનો ડર, ટીકાનો ડર. છેવટે એમના મિત્રો અને ખાસ તો જ્યોર્જ રેટિક્સ નામના એક યુવાન જર્મન ગણિતશાસ્ત્રીએ બહુ આગ્રહ કર્યો.
રેટિક્સ એ કોણ હતા?
એ પ્રોટેસ્ટન્ટ યુનિવર્સિટીના પ્રોફેસર હતા, પણ કોપરનિકસના કામથી એટલા પ્રભાવિત થયા કે એમની પાસે શીખવા પોલેન્ડ આવ્યા અને 2 વર્ષ રહ્યા. એ સમયના ધાર્મિક ભાગલા જોતા આ બહુ મોટી વાત હતી.
સાચી વાત.
રેટિક્સની મદદ અને આગ્રહથી જ કોપરનિકસ છેવટે પુસ્તક છાપવા તૈયાર થયા અને એ 1543માં લગભગ એમના મૃત્યુ સમયે જ પ્રકાશિત થયું.
અને એ પુસ્તક કેવું હતું?
એ લેટિનમાં હતું, 6 ભાગમાં વહેંચાયેલું, ખૂબ જ ગાણિતિક અને વિગતવાર. ખરા અર્થમાં ટોલેમીના અલ્માજેસ્ટનો જવાબ હતો.
ખગોળશાસ્ત્ર સિવાય બીજું કંઈ લખ્યું તું એમણે? તમે કહેતા હતા ને કે બહુમુખી હતા.
હા, એક પત્ર લખ્યો હતો ખગોળશાસ્ત્રના અમુક ટેકનિકલ મુદ્દા પર, લેટર અગેન્સ્ટ વર્નર, અને પોલેન્ડના નાણાકીય સુધારા માટે એક નિબંધ પણ લખ્યો હતો, મોનેટે કુડેન્ડે રેશિયો. એ બતાવે છે કે એમની નજર કેટલી વ્યાપક હતી.
તો જ્યારે ડી રિવોલ્યુશનરીઝ પ્રકાશિત થયું ત્યારે તરત શું પ્રતિક્રિયા આવી? બધાએ માની લીધું?
ના ના, બિલકુલ નહીં. શરૂઆતમાં તો બહુ જ ઓછી અસર થઈ. પુસ્તક હતું જેટલું અઘરું અને ગાણિતિક, એટલે નિષ્ણાતો સિવાય કોઈ સમજી શકે એમ નહોતું. અને એમાં એક ગડબડ થઈ.
શું ગડબડ?
પુસ્તકના પ્રિન્ટર હતા એન્ડ્રિયાસ ઓસિએન્ડર. એ પોતે ધર્મશાસ્ત્રી હતા. એમણે કોપરનિકસને પૂછ્યા વગર જ પુસ્તકની શરૂઆતમાં એક અનામી પ્રસ્તાવના ઉમેરી દીધી.
એમાં શું લખ્યું હતું?
એમાં એમ લખ્યું કે આ સૂર્યકેન્દ્રી વાત છે ને, એને સાચે સાચી ઘટના ન ગણવી. એ તો ખાલી ગણતરી સહેલી કરવા માટેની એક પદ્ધતિ, એક હાઇપોથિસિસ છે.
ઓ, એટલે વાસ્તવિકતા નથી એમ?
હા, કદાચ ઓસિએન્ડરનો ઈરાદો ચર્ચના વિરોધથી બચાવવાનો હશે, પણ એનાથી શરૂઆતમાં લોકો ગેરમાર્ગે દોરાયા.
તો પછી ખરી કોપરનિકન ક્રાંતિ કોણે કરી? એમના વિચારને સ્વીકૃતિ ક્યારે મળી?
એ કામ કર્યું એમના પછીની પેઢીના વૈજ્ઞાનિકોએ. પહેલા આવ્યા જોહાન્સ કેપલર. એમને કોપરનિકસના ડેટાનો જ ઉપયોગ કર્યો, પણ બતાવ્યું કે ગ્રહો ગોળ નહીં લંબગોળ કક્ષામાં ફરે છે.
એટલે કોપરનિકસના મોડેલમાં સુધારો કર્યો.
બરાબર. પછી આવ્યા ગેલિલિયો ગેલિલી, અને એમની પાસે હતું એક નવું હથિયાર, દૂરબીન.
હા, દૂરબીન.
ગેલિલિયોએ દૂરબીનથી આકાશમાં જોયું અને એવા પુરાવા શોધી કાઢ્યા જે સીધા સૂર્યકેન્દ્રી સિદ્ધાંતને ટેકો આપતા હતા, જેમ કે ગુરુના ચંદ્ર ફરતા દેખાયા, શુક્રની કળાઓ દેખાઈ.
જે પૃથ્વી કેન્દ્રમાં હોય તો શક્ય ન બને.
બરાબર. ગેલિલિયોના કામ પછી જ ચર્ચ ખરેખર સક્રિય થયું અને એમણે કોપરનિકસના સિદ્ધાંતની નિંદા કરી. 1616માં એમના પુસ્તક ડી રિવોલ્યુશનીબસને પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં મૂકી દીધું.
કેટલા વર્ષ રહ્યો એ પ્રતિબંધિત?
લગભગ 200 વર્ષ.
બાપરે. અને પછી આખરી પુષ્ટિ કોણે આપી?
એ હતા સર આઇઝેક ન્યૂટન. એમણે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો અને સમજાવ્યું કે કયું બળ સૂર્યને અને ગ્રહોને એકબીજા સાથે બાંધી રાખે છે. આ ભૌતિક સમજૂતી કોપરનિકસ પાસે નહોતી, એટલે કોપરનિકસે બીજ વાવ્યું, કેપલર અને ગેલિલિયોએ છોડું છેર્યો અને ન્યૂટને એને મોટું વૃક્ષ બનાવ્યું.
અદ્ભુત. એટલે જ આજે પણ કોઈ મોટા વૈચારિક બદલાવને કોપરનિકન ક્રાંતિ કહે છે.
હા, એ શબ્દ હવે રૂઢ થઈ ગયો છે.
ચાલો કોપરનિકસના પોતાના કેટલાક શબ્દો જોઈએ એમના લખાણોમાંથી. એમના પુસ્તકની પ્રસ્તાવનામાં એ શું કહે છે એમના કામ પાછળની પ્રેરણા વિશે?
હા, એ બહુ સરસ છે. એ લખે છે, મને લાંબા સમયથી એ વાતનું દુઃખ હતું કે તત્વજ્ઞાનીઓ વિશ્વના યંત્રની ગતિવિધિઓની વધુ નિશ્ચિત યોજના પર સહમત થઈ શક્યા નથી, જે આપણા માટે સર્વશ્રેષ્ઠ અને સૌથી વ્યવસ્થિત કલાકારે ઈશ્વરે સ્થાપિત કરી છે.
મતલબ એમને ટોલેમીની સિસ્ટમમાં વ્યવસ્થા અને સુમેળ નહોતા દેખાતા.
બરાબર. એમને લાગતું હતું કે કુદરત આટલી જટિલ ન હોવી જોઈએ. અને પોતાના સિદ્ધાંત વિશે એક જગ્યાએ સ્પષ્ટ લખે છે, છેવટે આપણે સૂર્યને જ બ્રહ્માંડના કેન્દ્રમાં સ્થાપિત કરીશું જો આપણે તથ્યોનો સામનો કરીએ, જેમ કે તેઓ કહે છે, બંને આંખો ખુલ્લી રાખીને.
આમાં એમનો આત્મવિશ્વાસ અને તથ્યો પરનો ભાર દેખાય છે. પણ પેલી અચકામણની વાત?
હા, એ પણ કબૂલે છે. પ્રસ્તાવનામાં જ લખે છે, જ્યારે મેં આનો કાળજીપૂર્વક વિચાર કર્યો ત્યારે મારા મતની નવીનતા અને વાહ્યતાને કારણે જે તિરસ્કારનો મારે ભય રાખવો પડ્યો હતો તેણે મને લગભગ મેં હાથ ધરેલું કાર્ય સંપૂર્ણપણે છોડી દેવા માટે પ્રેરિત કર્યો.
એટલે એમને ખબર હતી કે વિરોધ થશે?
ચોક્કસ. એ વાસ્તવિકતા જાણતા હતા. એક જગ્યાએ એમણે લખ્યું છે, ગણિત ગણિતશાસ્ત્રીઓ માટે લખાયેલું છે.
આનો શું અર્થ?
કદાચ એ કહેવા માંગતા હતા કે એમનું કામ સામાન્ય માણસ માટે નથી, પણ જેઓ ગણિત સમજે છે એમના માટે છે. એમાં થોડી અલિપ્તતા લાગે, પણ એમની સ્પષ્ટતા પણ બતાવે છે.
અને વિજ્ઞાન અને શ્રદ્ધા વિશે પણ કંઈક કહ્યું છે એમણે?
હા, બહુ સુંદર વાત કહી છે. ઈશ્વરના શક્તિશાળી કાર્યોને જાણવા, તેમની શાણપણ, ભવ્યતા અને શક્તિને સમજવા, નિશંકપણે આ બધું પરમાત્માની પૂજાનું એક આનંદદાયક અને સ્વીકાર્ય માધ્યમ હોવું જોઈએ, જેમના માટે અજ્ઞાન જ્ઞાન કરતાં વધુ કૃતજ્ઞ ન હોઈ શકે.
વાહ. એટલે એમના માટે વિજ્ઞાન એ ઈશ્વરને સમજવાનો જ એક રસ્તો હતો?
હા, ભક્તિનું જ એક સ્વરૂપ.
ખૂબ સરસ. કોપરનિકસ વિશે બીજી કોઈ રસપ્રદ વાતો જે ઓછી જાણીતી હોય?
હા, આપણે પહેલાં વાત કરીએ એમ, એ ખરેખર કેટલા બધા કામ કરતા હતા. ચર્ચના કેનન તરીકે વહીવટી જવાબદારી, ડૉક્ટર તરીકે લોકોની સેવા, રાજદ્વારી તરીકે મંત્રણાઓ, અર્થશાસ્ત્રી તરીકે સલાહ.
તો પછી આ ખગોળશાસ્ત્ર ક્યારે કરતા હતા?
એ જ તો નવાઈની વાત છે. એમનો વ્યવસાય નહોતો, શોખ હતો, જુનૂન હતું. પોતાની બધી ફરજો પૂરી કર્યા પછી રાત્રે ફ્રોમબોર્ગ કેથેડ્રલના એક ટાવરમાં એમણે પોતાની નાની વેધશાળા બનાવી હતી. ત્યાંથી અવલોકનો કરતા.
કોઈ મોટા સાધનો વગર?
હા, એ સમયના પ્રમાણમાં સાદા સાધનોથી, પણ ખૂબ ધીરજ અને ચોકસાઈથી કામ કર્યું.
અને પેલો રેટિકસવાળો કિસ્સો પણ રસપ્રદ છે. પ્રોટેસ્ટન્ટ હોવા છતાં કેથોલિક કોપરનિકસ પાસે આવ્યા.
હા, એ એમના જ્ઞાન પ્રત્યેના આદરનું અને કોપરનિકસની પ્રતિષ્ઠાનું પ્રમાણ છે. એ પણ જાણવા જેવું છે કે કોપરનિકસ એમના જીવનકાળમાં એક સારા ડોક્ટર અને વહીવટકર્તા તરીકે બહુ આદર પામ્યા હતા.
વેટિકનને પણ એમનો સંપર્ક કર્યો હતો ને?
હા, 1514માં કેલેન્ડર સુધારા માટે એમનો અભિપ્રાય માગ્યો હતો. અને પછી 1533માં પોપ ક્લેમેન્ટ સપ્તને એમને સંશોધન પ્રકાશિત કરવા પણ કહ્યું હતું, પણ ત્યારે એ તૈયાર નહોતા.
તો આટલી વાત પછી કોપરનિકસનો સાર શું, એમનો વારસો શું ગણાય?
એમણે ખાલી ગ્રહોની જગ્યા નથી બદલી, એમણે બ્રહ્માંડને જોવાની આપણી આખી દ્રષ્ટિ બદલી નાખી. એમની ગણિત અને સુમેળની શોધ એમને એક એવા સત્ય સુધી લઈ ગઈ જેણે વિજ્ઞાનનો ઇતિહાસ બદલી નાખ્યો.
અને વિચારવાની એક નવી રીત આપી.
બરાબર, સવાલ પૂછવાની, સ્થાપિત માન્યતાઓને પડકારવાની, અવલોકન અને તર્ક પર આધાર રાખવાની, અને છેલ્લે કોપરનિકસ આપણને વિચારતા કરી મૂકે છે. આજે જે વાતો આપણને એકદમ સાચી અફર લાગે છે, શું એ ખરેખર એટલી જ અફર છે? શું ભવિષ્યમાં કોઈ નવી કોપરનિકન ક્રાંતિ આવી શકે જે આપણી આજની કોઈક પૃથ્વી કેન્દ્રિત માન્યતાને, પછી એ વિજ્ઞાનની હોય, સમાજની હોય કે આપણી પોતાની, એને ઉથલાવી દે?
કદાચ જ્ઞાનની સાચી સફર સ્વીકૃત સત્યો પર સવાલ ઉઠાવવાથી શરૂ થતી હશે.
કદાચ એવું જ હોય.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.